समयसार भगवान कुंदकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा निर्जरा अधिकारनी अंदर आपणे गाथा 205 अने ते पछीथी कलश कर्या छे। आजे हवे गाथा 206 थी आगळ स्वाध्याय करीए छीए। आ गाथा અગાઉની ગાથા આમાં જે વાત આવી એના પછી ઉપદેશ રૂપે કહેવામાં આવી છે। ગાથા 206। એતસ્મિન રતો નિત્યમ સંતુષ્ટો ભવ નિત્યમેતસ્મિન એતેન ભવ તૃપ્તો ભવિષ્યતિ તવોત્તમં સૌખ્યમ। ગુજરાતીમાં ગાથામાં કહે છે કે આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બનતું તૃપ્ત તુજને સુખ અહો ઉત્તમ થશે। ગાથાના અર્થમાં કહે છે કે હે ભવ્ય પ્રાણી, તું આમાં, આમાં એટલે જ્ઞાનમાં નિત્ય રત અર્થાંત પ્રીતિવાળો થા। એતસ્મિન નિત્યમ રતઃ, એતસ્મિન નિત્યમ સંતુષ્ટ ભવ, આમાં નિત્ય સંતુષ્ટ થા, અને એતેન તૃપ્ત ભવ, આનાથી તૃપ્ત થા, આમ કરવાથી તવ ઉત્તમમ સૌખ્યમ ભવિષ્યતિ, તને ઉત્તમ સુખ થશે। હે ભવ્ય પ્રાણી, તું આમાં એટલે ભગવાન આત્મામાં એટલે જ્ઞાનમાં નિત્ય હંમેશા રત થા, પ્રીતિવાળો થા, એમાં રૂચિવંત થા, આમાં નિત્ય સંતુષ્ટ થા, અને આનાથી તૃપ્ત થા, આમ કરવાથી તને ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે। જ્ઞાનમાં હંમેશને માટે તું સંતુષ્ટ થા અને તૃપ્ત થા, એમ કરવાથી ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે। જ્ઞાનમાં નિત્ય હંમેશને માટે રત થવું, એમાં જ પ્રીતિવંત થવું, અને એમ કરવાથી જ સુખની પ્રાપ્તિ થશે, ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે, શાશ્વત સુખની પ્રાપ્તિ થશે। આવો ઉપદેશ કુંદકુંદાચાર્ય ભગવાને કર્યો છે। ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે હે ભવ્ય, કોણ છે ભવ્ય? કોણ ભવ્ય? એટલે જે પોતે જ્ઞાન સ્વભાવે પરિણમી શકે છે એ ભવ્ય છે। શાસ્ત્રોનું જ્ઞાન કરે, માહિતી રૂપે જ્ઞાન કરે, અને સાથે દીક્ષા લઈ અને બાહ્યમાં ચારિત્ર પણ પાળે, બરાબર શુદ્ધ ચારિત્ર પણ પાળે, તે છતાં પણ જો એ પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમી જતો નથી, એટલે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરતો નથી, તો તે ભલે પુણ્યના બંધને કારણે દેવલોકની ગતિ પામે, છતાં પણ એ મુક્તિને પામતો નથી। એટલે જે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનું લક્ષ્ય કરી અને એવા જ્ઞાન સ્વભાવે પરિણમી શકે છે એને ભવ્ય કહ્યા છે। હે ભવ્ય, તું જ્ઞાન સ્વભાવે પરિણમી શકે એવો છો, અને જ્ઞાન સ્વભાવે પરિણમી શકે છે એટલે કે તું સમ્યક દર્શન પ્રગટ કરી શકે એવો છો, અને જેને સમ્યક દર્શન થયું એનો તો પછી ક્યાં વધારે ભવ હોય છે. એટલે ભવ્ય કહ્યું એમાં તો ઘણું કહી નાખ્યું. ભવ્ય કહેતા તો આપણને મુક્ત સ્વરૂપ છો અને મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરી શકો એવો છો એમ કહી દીધું. હે ભવ્ય, એટલો જ સત્ય પરમાર્થ સ્વરૂપ આત્મા છે જેટલું આ જ્ઞાન છે. એટલો જ સત્ય એટલે પરમાર્થ સ્વરૂપ આત્મા છે. કેટલો છે એ આત્મા? તો કે જેટલું આ જ્ઞાન છે. જેટલું જ્ઞાન છે તેટલો જ આત્મા છે. ભગવાન આત્મામાં અનંત ગુણ છે, પણ અહીંયા જ્ઞાનની મુખ્યતાથી વાત કરી. આત્માના બધા પ્રદેશોમાં અસંખ્ય પ્રદેશ છે, તો બધા જ પ્રદેશમાં એ જ્ઞાન ગુણ વ્યાપેલો છે અને અનંત ગુણ બધા દરેક પ્રદેશમાં વ્યાપેલા છે. પણ જ્ઞાન એટલે આત્મા અને આત્મા એટલે જ્ઞાન એમ કરી અને જ્ઞાનની મુખ્યતાથી અહીંયા વાત કરી છે. કેમ કે અગાઉની ગાથામાં પણ આપણે એ વાત સમજ્યા કે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા જ્ઞાન દ્વારા જ પ્રાપ્ત કરી શકાય. એટલે અહીંયા એ વાતને દોહરાવીને કહે છે કે એટલો જ આ આત્મા છે. કેટલો આત્મા છે? કે જેટલું આ જ્ઞાન છે. પરમાર્થ સ્વરૂપ ભગવાન આત્મા છે અને એ જ્ઞાન સ્વરૂપ છે. જેટલું આ જ્ઞાન છે એટલો આત્મા છે. એટલો જ સત્ય આત્મા છે, પરમાર્થ સ્વરૂપ આત્મા છે જેટલું આ જ્ઞાન છે. એમ નિશ્ચય કરીને, એમ નિર્ણય કરીને, એમ શ્રદ્ધા કરીને જ્ઞાન માત્રમાં જ સદાય રતિ પામ. જ્ઞાન માત્રમાં સદાય પ્રીતિ કરો. જ્ઞાન માત્રમાં સદાય રૂચિ કરો. ભગવાન આત્મા પરમાર્થ સ્વરૂપ છે, એ પરમેશ્વર સ્વરૂપ છે, એ સર્વજ્ઞ સ્વરૂપ છે, એ મુક્ત સ્વરૂપ છે. અને એ આત્મા કેટલો છે? તો કે જેટલું આ જ્ઞાન છે. એવો નિર્ણય કરીને, એવો નિર્ધાર કરીને, એવી શ્રદ્ધા કરીને જ્ઞાન માત્રમાં સદાય પ્રીતિ કરો, રૂચિ કરો, એમાં જ રતિ કરો. આગળ કહે છે કે એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે. બીજા બોલમાં અહીંયા સત્યને કલ્યાણ શું છે? તો કે જેટલું આ જ્ઞાન છે એટલું જ સત્ય અને કલ્યાણ છે. એવો નિર્ણય કરીને, એવો નિશ્ચય કરીને જ્ઞાન માત્રથી જ સદાય સંતોષ પામ. જીવને પોતાનું કલ્યાણ કરવું છે. પોતાનું કલ્યાણ કરવું છે એટલે કલ્યાણની વાત અહીંયા કરી કે જેટલું આ જ્ઞાન છે એટલું જ કલ્યાણ છે. જ્ઞાન સિવાય બીજે ક્યાંય કલ્યાણ નથી. જ્ઞાન સિવાય બીજું કાંઈ કલ્યાણકારી નથી. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એ જ એકમાત્ર કલ્યાણ સ્વરૂપ છે. એવો નિશ્ચય કરીને, એવો નિર્ધાર કરીને, એવી શ્રદ્ધા કરીને જ્ઞાન માત્રથી જ સદાય સંતોષ પામ. એના સિવાય બીજે ક્યાંય તને તૃપ્તિ નહીં મળે, એટલે એનાથી જ તું સંતોષ પામ. એટલું જ સત્ય અનુભવનીય, અનુભવ કરવા યોગ્ય છે જેટલું આ જ્ઞાન છે. ત્રીજો બોલ કહે છે કે એટલું જ સત્ય અનુભવનીય છે, અનુભવ કરવા યોગ્ય છે જેટલું આ જ્ઞાન છે. જ્ઞાન છે એટલું જ અનુભવ કરવા યોગ્ય છે. બીજું કાંઈ અનુભવવા યોગ્ય નથી. બીજા કોઈનો અનુભવ પણ થતો નથી. જે અનુભવ થાય છે એ જ્ઞાનનો જ અનુભવ થાય છે. ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક છે. કે જ્ઞાન સ્વભાવી છે અને પર્યાયમાં એનું જ્ઞાન થાય છે ત્યારે આનંદનો અનુભવ થાય છે. અલૌકિક આનંદનું વેદન હોય છે. એ અનુભવ કરવા યોગ્ય છે, એ અનુભવ કરવા જેવો છે. એ સિવાય બીજું કાંઈ અનુભવ કરવા જેવું નથી. એટલે કહે છે કે એટલું જ સત્ય અનુભવનીય છે, એટલું જ સત્ય અનુભવ કરવા યોગ્ય છે કે જેટલું આ જ્ઞાન છે. અને એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્રથી જ સદા તૃપ્તિ પામ. એમ સદાય આત્મામાં રત, આત્માથી સંતુષ્ટ અને આત્માથી તૃપ્ત એવા તને વચનથી અગોચર એવું સુખ થશે. એ તો તારો સ્વભાવ છે કે તું જ્ઞાનથી સંતુષ્ટ થાય, જ્ઞાનથી તૃપ્ત થાય, તું જ્ઞાનમાં જ હંમેશને માટે સ્થિર થાય, એમાં જ રૂચિ પામે, એ તો તારો સ્વભાવ છે. એટલે એવા તને વચનમાં ન કહી શકાય, વાણીમાં પણ ન આવી શકે એવું સુખ પ્રાપ્ત થશે, એવું શાશ્વત સુખ તને પ્રાપ્ત થશે. અને તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયં એવ દેખશે, બીજાઓને ન પૂછ. એટલે કે એ સુખનો અનુભવ તને પોતાને સ્વયં એવ થશે, એમાં તારે બીજાઓને પૂછવાની જરૂર પણ નહીં પડે. તારે એવા સુખની પ્રાપ્તિ માટે બીજા સાધનની પણ જરૂર નથી, અને એ સુખ તને પોતાને જ અનુભવમાં આવશે. એ સુખ કે જે વાણીમાં, વચનમાં, શબ્દોમાં ન આવી શકે એવું સુખ, જે શાશ્વત રહેતું સુખ, એ તને કોઈપણ સાધન વિના સ્વયંમેવ તને પ્રાપ્ત થશે, અને એમાં તારે બીજાઓને પૂછવાની જરૂર નથી. એ તને પોતાને જ અનુભવમાં આવે એવું અનુભવ ગોચર છે. તે સુખ પોતાને જ અનુભવ ગોચર છે, બીજાને શા માટે પૂછવું પણ પડે, કાંઈ પૂછવાની જરૂર પણ નથી. બહુ સરસ રીતે અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ ગાથાનો વિસ્તાર કર્યો છે કે જ્ઞાન કેવું છે, જ્ઞાનનો સ્વભાવ કેવો છે. તો કે એ સુખરૂપ છે અને એ અનુભવ ગમ્ય છે, અને એવા અનુભવ દ્વારા એ સુખ સિવાય, આનંદ સિવાય, શાંતિ સિવાય બીજો કાંઈ અનુભવ નથી. સુખ, શાંતિ, આનંદનો અનુભવ આપનારું એ જ્ઞાન છે. એમાં ક્યાંય દુઃખ નથી, ક્યાંય લેશ માત્ર પણ ચિંતા નથી, કોઈ વિકલ્પ નથી, એવું એ સુખ છે. અહીંયા ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે જ્ઞાન માત્ર આત્મામાં લીન થવું, જે વાત કરવામાં આવી ને કે આત્મા છે એટલું જ આ જ્ઞાન છે એમ નિર્ણય કરી અને જ્ઞાન માત્રમાં સદાય પ્રીતિ કરવી, રૂચિ કરવી, અને એ જ કલ્યાણનું કારણ છે, અને એટલે એમાં જ સંતોષ પામવો, અને એ અનુભવ ગોચર છે એવો નિર્ણય કરી અને એમાં જ તૃપ્તિ કરવી, અને એમ કરતા પરમ સુખની પ્રાપ્તિ થશે. એટલે ભાવાર્થમાં સીધી જ વાત ત્યાંથી કરી કે જ્ઞાન માત્ર આત્મામાં લીન થવું. આત્મા કેવો? જ્ઞાન માત્ર રૂપ આત્મા, એવા આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃપ્ત થવું, એ પરમ ધ્યાન છે. એને અહીંયા તો ધ્યાન કહ્યું, પરમ ધ્યાન કહ્યું. જ્ઞાન માત્રમાં લીન થવું એ જ પરમ ધ્યાન છે. એમાં જ સંતોષ પામવો, એમાં જ તૃપ્ત થવું, એમાં જ રાચી રહેવું, એ સિવાય બીજે ક્યાંય ન જવું, વિકલ્પોને ક્યાંય ન લઈ જવા, વિકલ્પો કરવા જ નહીં. શુભભાવ અને વિકલ્પ છે એને છોડીને પોતાના સ્વરૂપમાં લીન થવું અને એમાં સ્થિરતા કરવી, એ જ મોક્ષનો માર્ગ છે. એટલે અહીંયા કહે છે કે જ્ઞાન માત્રમાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું, એમાં જ સંતોષ પામવો, અને તેમ કરતા જ એ પરમ ધ્યાન થાય છે. તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે, અને થોડા જ કાળમાં જ્ઞાન આનંદ સ્વરૂપ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એવા ભગવાન આત્મામાં લીનતા કરતા, એમાં સંતુષ્ટ થતા, એમાં જ તૃપ્ત થતા, એ વર્તમાનમાં તો આનંદનો અનુભવ થાય જ છે, પણ એમ કરતા ઘણી નિદ્રા થાય છે અને મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એટલે જ્ઞાન આનંદ સ્વરૂપ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને એમ થતા નિર્વાણ પામી અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આવું કરનાર પુરુષ જ તે સુખને જાણે છે, બીજાનો એમાં પ્રવેશ નથી. જે પરમ ધ્યાનમાં લીન છે એ જ એવા સુખને એ વખતે અનુભવે છે, એટલે એ જ એ જાણનારો છે, એ જ એવા સુખને અનુભવનારો છે, બીજાનો એમાં પ્રવેશ નથી. જે જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્માને અનુભવતો નથી, એનો એમાં પ્રવેશ નથી, એ સુખને જાણતો નથી, એને સુખની પ્રાપ્તિ થતી નથી. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 215, ગાથા 206, ટીકા ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે એટલો જ સત્ય આત્મા છે, એટલો જ પરમાર્થ સ્વરૂપ આત્મા છે જેટલું આ જ્ઞાન છે. અર્થાત આત્મા જ્ઞાન પ્રમાણ છે. જે એમ કહ્યું ને કે એટલો જ સત્ય આત્મા છે, એટલો જ પરમાર્થ સ્વરૂપ આત્મા છે જેટલું આ જ્ઞાન છે, એનો અર્થ એવો થાય કે આત્મા જ્ઞાન પ્રમાણ છે અને જ્ઞાન આત્મા પ્રમાણ છે. જેટલો આત્મા છે તેટલું જ્ઞાન છે, અને જ્ઞાન છે એટલો જ આત્મા છે. જ્ઞાન સિવાય બહાર બીજે ક્યાંય આત્મા નથી. ભગવાન આત્મા એ જ્ઞાન પ્રમાણ છે. અહીંયા એમ કે છે કે આત્મા જ્ઞાન પ્રમાણ છે, અને જ્ઞાન કેટલું છે? તો કે જેટલું આત્મા છે એટલું જ જ્ઞાન છે. આત્માની બહાર ક્યાંય જ્ઞાન નથી. જો બંને વાતને બરાબર બેસાડવાની છે, સમજવાની છે. ગુરુદેવે તો અહીંયા અડધી લીટીમાં વાત કરી દીધી, પણ એ બહુ ઊંડી વાત છે. આત્મા જ્ઞાન પ્રમાણ છે અને જ્ઞાન આત્મા પ્રમાણ છે, બે વાત કરી. ક્યાંથી કાઢ્યું? આ મૂળ ગાથામાંથી જ કાઢ્યું છે પ્રભુ, બહારથી ક્યાંયથી આ વાત લીધી નથી. પણ એવી દ્રષ્ટિ હોવી જોઈએ ને, એવો અંતરમાંથી ઉઘાડ હોય એને આવા અર્થ નીકળે. ગુરુદેવ અહીંયા એવો અર્થ કરીને સમજાવે છે કે એમ કહ્યું ને કે સત્ય આત્મા એટલો જ છે જેટલું આ જ્ઞાન છે, એટલે એનો અર્થ શું થયો? કે આત્મા જ્ઞાન પ્રમાણ છે. જેટલો આત્મા છે એટલું જ્ઞાન છે, અને જેટલું જ્ઞાન છે એટલો આત્મા છે. બંને વાત એમાંથી નીકળે છે. જ્ઞાન કેટલું છે? આ બહાર બધું પુસ્તકોમાં લખેલું છે એ જ્ઞાન નથી, એ બધી માહિતી છે. જ્ઞાન તો આત્માનું જ્ઞાન છે, અને આત્માનું જ્ઞાન કેટલું હોય? એટલો આત્મા હોય, જેવડો આત્મા હોય, જેવો આત્મા હોય એવું જ જ્ઞાન હોય ને. એટલે કે જ્ઞાન આત્મા પ્રમાણ છે. જ્ઞાન જેટલો આત્મા છે એટલું જ છે. અને આત્મા, આત્મા કેટલો છે, કેવડો છે, કેવો છે? તો કે આત્મા જ્ઞાન દ્વારા જ અનુભવમાં આવે છે, અને જેટલો જ્ઞાનમાં અનુભવમાં આવે છે એવડો છે, એટલો છે. જ્ઞાનની એક સમયની પર્યાય ભગવાન આત્માને જાણવા વાળી છે. આત્માના પૂર્ણ સ્વરૂપને એ જાણી લે છે. આત્મા જ્ઞાન પ્રમાણ છે. જેટલું જ્ઞાન છે એટલો જ આત્મા છે, અને આત્મા છે એટલું જ જ્ઞાન છે. બંને વાત સાથે લીધી એ રીતે કે આત્મા જ્ઞાન પ્રમાણ, દર્શન પ્રમાણ, આનંદ પ્રમાણ ઇત્યાદિ અનંત ગુણ પ્રમાણ છે. કેમ કે અનંત ગુણ છે ને, બધા જ ગુણ આત્માના બધા જ પ્રદેશમાં રહ્યા છે. અનંત ગુણ છે ને, એ અનંત ગુણ આત્માના દરેક પ્રદેશમાં રહ્યા છે. એટલે એ રીતે જોઈએ તો કોઈ પણ ગુણની વાત વિચારીએ તો આપણને એ વાત બરાબર ખ્યાલમાં આવે છે કે આત્મા અનંત ગુણ પ્રમાણ છે. અને એ રીતે આત્મા જ્ઞાન પ્રમાણ છે, આત્મા દર્શન પ્રમાણ છે, આત્મા આનંદ પ્રમાણ છે, એટલે કે આત્મા અનંત ગુણ પ્રમાણ છે. પણ જ્ઞાન પ્રધાન છે એમાં, તેથી અહીંયા એમ કહ્યું કે એટલો જ પરમાર્થ સ્વરૂપ આત્મા છે જેટલું આ જ્ઞાન છે. એટલે કે જ્ઞાનથી અન્ય જે કાંઈ છે તે આત્મા નથી. જ્ઞાન સિવાય આ બીજું બધું બહારમાં જે કંઈ છે એ કંઈ આત્મા નથી, એ અનાત્મા છે. આ શરીર, વાણી, મન એ બધું અનાત્મા છે. આ વિકલ્પો, આ શાસ્ત્રના વાંચનના વિકલ્પો, આ પૂજા ભક્તિ, એ બધા વિકલ્પો પણ અનાત્મા છે. આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના જે વિકલ્પ ઉઠે છે તે આત્મા નથી. આગળ કહે છે કે શુદ્ધ ચૈતન્ય પ્રકાશથી પ્રકાશતો ચૈતન્ય સૂર્ય પ્રભુ આત્મા એટલો જ છે કે જેટલું આ જ્ઞાન છે. કહે છે, આવો નિશ્ચય કરીને એટલે કે જ્ઞાન સ્વરૂપી જ્ઞાન માત્ર પોતાનો આત્મા છે એમ નિશ્ચય કરીને, એવો નિર્ણય કરીને, કેવો નિર્ણય કરવાનો છે કે જ્ઞાન સ્વરૂપી જ્ઞાન માત્ર પોતાનો આત્મા છે, એ જ્ઞાન છે એટલો જ આત્મા છે એવો નિર્ણય કરીને, આત્મા એમાં જ સમાય છે ને, જ્ઞાન એ જ આત્મા છે, જ્ઞાન દ્વારા જ એની પ્રાપ્તિ થાય છે, એટલે જ્ઞાન સ્વરૂપી જ્ઞાન માત્ર પોતાનો આત્મા છે એમ નિર્ધાર કરીને, એમ પાકો નિશ્ચય કરીને, એમાં જ એટલે જ્ઞાન માત્રમાં જ સદાય રતિ પામ, એમાં જ હંમેશા રુચિ કર. જુઓ, આ નિશ્ચયથી વાત કરી, આ નિશ્ચય કર્યો કે જ્ઞાન માત્ર ભગવાન આત્મા જ છે અને એમાં જ તું રતિ કર, કેમ કે ત્યાં તને તારા ભગવાનના આત્માના ભેટા થશે અને ભગવાન આત્મા મળશે, એની પ્રાપ્તિ થશે. જેટલું આ જ્ઞાન છે એટલે કે શરીર નહીં, મન નહીં, વાણી નહીં, ઇન્દ્રિય નહીં, રાગ નહીં, શુભ ભાવ કે અશુભ ભાવ કોઈ નહીં, આ દ્રવ્ય સ્વરૂપના અભ્યાસરૂપ જે જ્ઞાન છે એ પણ નહીં, એનાથી પણ ભગવાન આત્મા જુદો. એ શાસ્ત્રમાં જે વાણીમાં આવે છે, જે શબ્દોમાં આવે છે, એનાથી પણ જુદો ભગવાન આત્મા જે અનુભવમાં આવે છે એની અહીંયા તો વાત લીધી છે. એટલે જે જ્ઞાનમાં જણાય છે એવો આ ભગવાન આત્મા એ જ્ઞાન સ્વરૂપી છે. એટલે કહે છે કે જેટલું આ જ્ઞાન છે એટલે કે શરીર નહીં, મન નહીં, વાણી નહીં, ઇન્દ્રિય નહીં, રાગ નહીં, પણ જેટલું આ જ્ઞાન છે તેટલો જ સત્યાર્થ આત્મા છે, આમ નિશ્ચય કરીને કહે છે કે એમાં જ રતિ પામ, એમાં જ રુચિ કર, એમાં જ પ્રીતિ કર, એનો જ આદર કર, એનો જ આશ્રય કર. એ જ એકમાત્ર વસ્તુ રુચિ કરવા યોગ્ય છે, રતિ પામવા યોગ્ય છે, પ્રીતિ કરવા યોગ્ય છે, એ જ સુખનું કારણ છે, એ જ આનંદનું કારણ છે, એ જ શાંતિનું કારણ છે. બાકી તો બીજું બધું થોથે થોથા દુઃખી થવાનો માર્ગ છે. અહીંયા 216 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં અસ્થિથી કહ્યું કે જ્ઞાન માત્ર જ આત્મા છે એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્ર વસ્તુમાં જ રતિ કર, રુચિ કર, પ્રીતિ કર. એટલે કે રાગ પુણ્ય અને નિમિત્તની રૂચિ છોડી દે એમ નાસ્તિથી તેમાં આવી ગયું. જ્યારે અસ્થિથી વાત કરી કે જ્ઞાન માત્ર આત્મા છે એમાં જ રૂચિ કર, એટલે એનો અર્થ સાથે એવો પણ થઈ જાય છે કે બીજે બધેથી રૂચિ છોડી દે, રાગથી, શુભભાવથી, પુણ્યથી અને નિમિત્તથી રૂચિ છોડી દે. એ વાત નાસ્તિથી કહેવાય, એટલે એ નાસ્તિથી વાત એમાં આવી જાય છે. આ રાગ આદિની રૂચિ છોડી દે એમ નાસ્તિથી કહેવામાં નથી આવ્યું, પણ એ વાત એમાં આવી ગઈ. જ્યારે એમ કહ્યું કે જ્ઞાન માત્રમાં જ રતિ કર એમ અસ્થિથી કહ્યું, એટલે એમાં આ વાત આવી જાય છે નાસ્તિથી કે એમાં રાગ અને પુણ્ય અને નિમિત્તની રૂચિ છોડી દે. અને અહીંયા નાસ્તિથી ન કહેતા માત્ર અસ્થિથી કેમ કહ્યું, કેમ કે જ્ઞાન માત્રમાં જ પ્રીતિ થતા તે બધું આપોઆપ છૂટી જાય છે. અહીંયા અસ્થિથી કહ્યું એટલે એમાં એવો અર્થ પણ આવી જાય છે કે રાગ, પુણ્ય, નિમિત્ત એ બધાની રૂચિ છોડવી, અને એ વાત અસ્થિથી કહેતા આવી જાય છે. એટલા માટે આવી જાય છે કે જ્યારે એ પોતે ભગવાન આત્મા ને જ્ઞાન સ્વરૂપ જાણી અને એમાં રૂચિ કરે છે ત્યારે એ કોઈ વસ્તુ રહેતી જ નથી, એ વખતે કોઈ શુભભાવ પણ નથી ને કોઈ નિમિત્ત પણ નથી, એટલે એ વાત રહેતી જ નથી, એ આપોઆપ છૂટી જ જાય છે. એટલા માટે અસ્થિથી વાત કરી. અને અહીં જ્ઞાન માત્ર કહીને રાગાદિથી રહિત તારી ચીજ અંદરમાં જ્ઞાન સ્વરૂપ છે એ વાત પણ સાથે ને સાથે કરી દીધી, એટલે એમાં જ રતિ કર, એમાં જ જા, એમ અહીંયા તો કહેવામાં આવ્યું છે. આગળ 217 પાના ઉપર પહેલા પેરેગ્રાફમાં કહે છે કે પહેલા એટલો જ સત્ય આત્મા છે જેટલું આ જ્ઞાન છે એમ કહ્યું. હવે આગળ કહે છે કે એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે. જીવને પોતે જે કંઈ કરી રહ્યો છે એ કલ્યાણ માટે કરી રહ્યો છે એ વાત તો બધા જાણે છે. આ જીવ જે કંઈ કરી રહ્યો છે પોતાના કલ્યાણ માટે કરી રહ્યો છે, પણ એણે અપનાવેલો કલ્યાણનો માર્ગ સત્ય છે કે નહીં એનો એણે વિચાર નથી કર્યો. તો કલ્યાણનો માર્ગ સાચો કયો, કયા માર્ગે સાચા અર્થમાં કલ્યાણ થાય એ વાત અહીંયા સમજાવી છે કે તમે જેને કલ્યાણ માનો છો એ ખરેખર કલ્યાણનો સાચો માર્ગ છે કે બીજો કોઈ છે. તો સાચો કલ્યાણનો માર્ગ શું છે? તો કહે છે કે એ સાચા કલ્યાણનો માર્ગ, એ સાચું કલ્યાણ, સત્ય કલ્યાણ એ એટલું જ છે કે જેટલું આ જ્ઞાન છે. જે જ્ઞાન છે એ જ સત્ય કલ્યાણ છે, બીજું કોઈ કલ્યાણકારી નથી, બીજું કોઈ આત્માને કલ્યાણના માર્ગે લઈ જનારું નથી. જેટલું અંદર જ્ઞાન સ્વરૂપ છે તેટલું જ સત્ય કલ્યાણ છે. જેટલું જ્ઞાન સ્વરૂપ છે તેટલું જ સત્ય કલ્યાણ છે. જ્ઞાન સ્વરૂપ છે તે જ કલ્યાણ સ્વરૂપ છે, અને કલ્યાણ સ્વરૂપ છે તે જ જ્ઞાન સ્વરૂપ છે, અને એ જ આત્મ સ્વરૂપ છે. માટે તારે કલ્યાણ કરવું હોય તો કલ્યાણ સ્વરૂપી પ્રભુ આત્મામાં સદાય સંતોષ પામ. શું કહ્યું? કે જો તારે કલ્યાણ કરવું હોય તો કલ્યાણ સ્વરૂપી પ્રભુ આત્મામાં સદાય સંતોષ પામ. જો શુભભાવને ઘણી વખત શાસ્ત્રમાં કલ્યાણનો માર્ગ કયો છે, નમસ્કાર મંત્ર પણ કલ્યાણકારી છે એમ પણ કહેવામાં આવે, એવું પણ કહેવામાં આવે કે એનું રટણ કરતા, પંચ પરમેશ્વરીને નમસ્કાર કરતા કલ્યાણ થાય છે. પણ ત્યાં તો એ દર્શાવવું છે કે સમ્યક દ્રષ્ટિને જેને પોતાના સ્વરૂપનું લક્ષ્ય થયું છે એને એવા પંચ પરમેશ્વરી તરફ નમસ્કારનો ભાવ છે એ હોય છે, એટલે એને એ કલ્યાણકારી છે. મિથ્યા દ્રષ્ટિ નૌકાર મંત્ર ગગડાવી જાય એને કાંઈ કલ્યાણ થતું નથી. નમસ્કાર મંત્ર શબ્દો રૂપે ગગડાવી જવાથી કાંઈ કલ્યાણ થતું નથી, પણ જે પંચ પરમેશ્વરીને નમસ્કાર મંત્રની અંદર નમસ્કાર કરવામાં આવ્યા છે એનું સ્વરૂપ જે જાણે છે અને એમના પ્રત્યે જેને અહોભાવ આવે છે એને એ કલ્યાણકારી થાય છે. એટલે કે જેને પોતાના સ્વરૂપનું લક્ષ્ય થયું છે, નિજ આત્મ સ્વરૂપનું મહાત્મા આવ્યું છે, એવા જીવને જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી શકતો નથી અને બહારમાં આવે છે ત્યારે બાહ્યમાં એવા ભાવ હોય છે, પંચ પરમેશ્વરીને નમસ્કારના ભાવ હોય છે, એટલે સહજ રૂપે જ એમને અંતરમાં આ નમસ્કાર મંત્ર હોય છે, એટલે કે પંચ પરમેશ્વરીને નમસ્કાર હોય છે અને એમ એ કલ્યાણકારી છે એમ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. ખરેખર કલ્યાણકારી શું છે? ખરેખર કલ્યાણકારી તો પોતાનું સ્વરૂપ જ છે, એટલે કે આ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જે કલ્યાણ સ્વરૂપ છે એવો એનો નિર્ણય કરી અને જ્ઞાન માત્રથી જ સંતોષ પામવો. ભગવાન આત્મા એ જ કલ્યાણકારી છે. અહીંયા એ વાત કરી છે કે તારે કલ્યાણ કરવું હોય તો આ કલ્યાણ સ્વરૂપી પ્રભુ આત્મામાં સદાય સંતોષ પામ. આ જ્ઞાન એ જ કલ્યાણ સ્વરૂપ છે એમ નિશ્ચય કરીને, એવો નિર્ણય કરીને જ્ઞાન માત્રથી જ સંતોષ પામ. ગુરુદેવ કહે છે કે જુઓ, જ્ઞાન માત્રથી જ સંતોષ પામ એમ કહીને એકાંત કર્યું છે. જ્ઞાન માત્રથી જ મૂક્યો છે ને, એટલે એકાંત કર્યું છે. આ સમ્યક એકાંત છે. સદાય સંતોષ પામ એટલે કદીએ રાગથી સંતુષ્ટ ન થા, કદીએ શુભભાવથી સંતુષ્ટ ન થા. શુભભાવથી સંતોષ માનીશ તો શુદ્ધ ભાવમાં જઈ શકીશ નહીં. શુદ્ધ ભાવમાં જેને જવું છે, જેને સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, જેને મુક્ત સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, એ શુભ ભાવથી સંતોષાઈ જશે. પૂજા ભક્તિ વિનય આદિના શુભ ભાવમાં જો સંતોષાઈ જશે તો શુદ્ધ ભાવને પ્રગટ નહીં કરી શકે. એટલે કદીએ શુભ ભાવથી સંતુષ્ટ ન થા, કેમ કે ત્યાં સંતોષ નથી, એ સંતોષ પામવાની ચીજ નથી. જ્ઞાન માત્ર ભાવમાં સંતોષ પામ, રાગમાં ક્યાં સંતોષ થાય છે? આમે રાગના આશ્રય કાંઈ સંતોષ થતો નથી, કાંઈ તૃપ્તિ થતી નથી. શાંતિ, સંતોષ, આનંદ, સુખ બધું ભગવાન આત્માના આશ્રય થાય છે, એટલે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મામાં સંતોષ પામે એવો અહીંયા ઉપદેશ છે. અને આત્મા કેવડો છે? તો કે જેટલું આ જ્ઞાન છે તેટલો જ આ આત્મા છે, અને એ જ્ઞાન છે એટલું જ આ કલ્યાણકારી છે. એટલે કહે છે કે જેટલું આ જ્ઞાન છે તેટલું જ સત્ય કલ્યાણ છે, એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્રથી જ સંતોષ પામ. અહીંયા શાસ્ત્રના જ્ઞાનની વાત નથી, આત્માના જ્ઞાનની વાત છે. આ બે બોલ થયા. હવે અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં ત્રીજો બોલ કહે છે કે એટલું જ સત્ય અનુભવનીય, અનુભવ કરવા યોગ્ય છે જેટલું આ જ્ઞાન છે. એટલું જ સત્ય અનુભવની, અનુભવ કરવા યોગ્ય છે જેટલું આ જ્ઞાન છે, એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્રથી જ સદાય તૃપ્તિ પામ. પહેલા સંતોષ પામની વાત કરી, હવે અહીંયા તૃપ્તિ પામવાની વાત કરી. અને અહીંયા તૃપ્તિ પામવા માટે પણ શું કારણ આપ્યું? એ જ કારણ આપ્યું કે એ આત્મા જ અનુભવવા યોગ્ય છે. એટલે કે જ્ઞાન છે એ જ અનુભવવા યોગ્ય છે. એટલું જ સત્ય અનુભવનીય છે જેટલું આ જ્ઞાન છે. જે જ્ઞાન છે તે જ અનુભવવા યોગ્ય છે, માટે જ્ઞાન દ્વારા જ તું તૃપ્ત થા. અહીંયા પણ અસ્તિથી વાત કરી છે. નાસ્તિથી કહીએ તો આ બધા દયાદાન વ્રત તપના વિકલ્પ જે છે એ અનુભવ કરવા યોગ્ય નથી. સુખ દુઃખનું વેદન, શુભાશુભ ભાવ એ અનુભવ કરવા યોગ્ય નથી, એમ નાસ્તિથી કહેવાય. અને ભગવાન આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે એ અનુભવ કરવા યોગ્ય છે, એમ અસ્તિથી કહેવાય. જ્યારે અસ્તિથી વાત કરી હોય ત્યારે આ વાત નાસ્તિથી એમાં ગર્ભિત છે. લોકોને આ એકાંત લાગે છે, કેમ કે અંદર પોતાનો ચૈતન્ય મહાપ્રભુ બિરાજે છે, તેનો એને મહિમા નથી ને, એની વાતનો ખ્યાલ નથી ને, કે જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યારે જ્ઞાનનો અનુભવ થાય છે, અને એવા જ્ઞાનનો અનુભવ થાય છે ત્યારે આ દયાદાન વ્રત તપના વિકલ્પોનો અનુભવ હોતો જ નથી, રાગનો અનુભવ હોતો જ નથી. એટલે ગુરુદેવ સમજાવે છે કે અંદર પોતાનો ચૈતન્ય મહાપ્રભુ બિરાજે છે તેનો મહિમા કરી આત્માનો એટલે જ્ઞાનનો જ સદાય અનુભવ કરવો જોઈએ. આ પરમ સત્ય વાત છે. ભગવાનની દિવ્ય ધનીમાં આવેલી વાત કુમકુંદાચાર્ય અહીં લઈ આવ્યા છે. કહે છે કે ભગવાન તું તારા જ્ઞાન માત્ર ભાવમાં જ રતિ કર, તેમાં જ સંતુષ્ટ થા, કેમ કે ત્યાં જ તારું કલ્યાણ છે. તું તારા જ્ઞાન માત્ર ભાવમાં જ રતિ કર, તેમાં જ સંતુષ્ટ થા, કેમ કે ત્યાં જ તારું કલ્યાણ છે. અને આગળ એમ કહ્યું કે એટલું જ અનુભવ કરવા યોગ્ય છે જેટલું આ જ્ઞાન છે, એટલું જ અનુભવ કરવા યોગ્ય છે, એ સિવાય બીજું કાંઈ અનુભવ કરવા યોગ્ય નથી. બાકી વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ શુભાશુભ ભાવ પણ એ અનુભવ કરવા લાયક વસ્તુ નથી. એના અનુભવથી, શુભાશુભ ભાવના અનુભવથી ક્યારેય તૃપ્તિ થતી નથી, શાંતિ થતી નથી, અને એ પરના લક્ષ્ય થતો વિકલ્પ છે, એ કોઈ આનંદનો અનુભવ નથી, એ જ્ઞાન નથી, એ જ્ઞાનનો અનુભવ નથી. આગળ 218માં પાના ઉપર આ વાત આવી એટલે પ્રશ્ન કરે છે કે જો એમ છે તો પછી આ સંસારના કામ ક્યારે કરવા? આ વાત કરી અને કે જ્ઞાનમાં જ સંતુષ્ટ થા, એમાં જ લીન થા, એમાં તૃપ્ત થા, એ અનુભવવા યોગ્ય છે, એનો જ અનુભવ કર, એમ કહ્યું. એટલે ઓકે, આવો સવાલ પૂછ્યો કે તો પછી અમારે બીજા બધા સંસારના કામ ક્યારે કરવા? ગુરુદેવ કહે છે કે ભાઈ તું તો જ્ઞાન સ્વરૂપ છો ને, તું એક જ્ઞાયક સ્વભાવે છો ને, તો પછી આ જે કંઈ તને દેખાય છે એ બધું તો જ્ઞેય છે, અને જ્ઞેય નો તો તું જ્ઞાતા છો, એનો તો તું માત્ર જાણનારો છો, એ જ્ઞેયનું કાર્ય કરે એવો તું નથી. ભગવાન આત્મા તું છો અને જે બીજું બધું તને જે દેખાઈ રહ્યું છે એ બધું જ્ઞેય છે, અને એ જ્ઞેયનો તો તું જ્ઞાતા છો, એ જ્ઞેયનો વ્યવહારે તું જ્ઞાતા છો. ખરેખર તો જ્ઞાતા તો પોતાના સ્વરૂપનો છે, નિશ્ચયથી તો જ્ઞાતા પોતાના સ્વરૂપનો જ જ્ઞાતા છો, પણ વ્યવહારથી એમ કહેવાય કે તું આ જે કંઈ બહારમાં દેખાઈ રહ્યું છે એનો પણ માત્ર જ્ઞાતા જ છો. અને એવા એ જ્ઞેયનું કાર્ય તું કરી શકે, તું કરી શકે એવો છો જ નહીં, તું જ્ઞેયનું કાર્ય કરે એવો નથી પ્રભુ. નિશ્ચયથી તું સ્વદ્રવ્ય ગુણ પર્યાયનો જ્ઞાતા છો અને વ્યવહારથી પર જ્ઞેયોનો જાણનારો છો. પણ જ્ઞેયનું કરવાપણું ક્યાં છે તારામાં? એવા જ્ઞેયોનું કંઈ પણ તું કરી શકે એવો તો છો જ નહીં. એટલે ભગવાન આત્માને આ સંસાર પર્યાય છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. ભગવાન આત્માને તો શુદ્ધ નિર્મળ પર્યાય જ છે, પણ વર્તમાન પર્યાયમાં એની આસપાસમાં જે કંઈ છે એ બધું પરજ્ઞેય છે. અને એવા પરજ્ઞેયોને જ્ઞેય તરીકે જાણવાને બદલે એમાં કંઈક કરવાનો વિકલ્પ હોય તો એ મિથ્યાત્વ છે. એટલે એમાં જ્ઞેયમાં કંઈ કરવાપણું છે જ નહીં. એટલે તું એ જ્ઞેયોનું કાંઈ કરી શકતો જ નથી તો પછી આ સંસારના કામો કરવાની વાત આવી ક્યાંથી? વળી જ્ઞેયથી તને લાભ છે એમ પણ ક્યાં છે? એ જ્ઞેય જ્ઞેયને કારણે રહ્યા છે, આ બધા પરજ્ઞેયો છે એમના પરિણમન એના કારણે સ્વયં થઈ રહ્યા છે, એની પર્યાય તું બદલી શકે એમ નથી, એમાં તને અવકાશ જ નથી, એમાં તું વ્યાપી શકે એમ નથી, એના કાર્યો કરી શકે એવો નથી. એટલે પરજ્ઞેયના કાર્યો હું કરું એવી તારી માન્યતા મિથ્યા છે, ખોટી છે. એટલે સંસારના કાર્યો કરવાનું એ લક્ષ જે છે, એવો રાગ જે છે, એને છોડીને એકમાત્ર આત્માનો અનુભવ કર. એ બધા કાર્યો એના કારણે જે થવાના છે તે જ થાય છે. પરદ્રવ્યનું તું કાંઈ કરી શકતો નથી, પરદ્રવ્યની પર્યાયને તું ફેરવી શકે એવો નથી, તું ભગવાન આત્મા છો, જ્ઞાન સ્વરૂપ છો, એ વાત અહીંયા તો કરી છે. એટલે એનો જ અનુભવ કર, એમાં જ તૃપ્ત થા, એ જ કરવા જેવું છે, એ જ કલ્યાણકારી છે અને એ જ અનુભવ કરવા લાયક છે. આટલી વાત થઈ એટલે કોઈએ કહ્યું કે તો શું આ એકાંત નથી? બીજી કોઈ વાત જ નહીં કરવી, માત્ર આત્માની જ વાત. આ એકાંત નથી, આત્મામાં જ જવું, આત્માનો જ અનુભવ કરવો, જ્ઞાન 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 સિવાય બીજી કોઈ વાત જ નહીં, આ તો એકાંત થઈ ગયું. ગુરુદેવ કહે છે કે હા એકાંત જ છે, પણ સમ્યક એકાંત છે. સમ્યક એકાંત એવા શુદ્ધ જ્ઞાન સ્વરૂપના અનુભવની પ્રગટ થયેલી દશા, તે કાળે પર્યાયમાં જે રાગ છે તેને પણ જાણે છે અને તે અનેકાંત છે. અહીંયા સમ્યક એકાંત છે, પણ સાથે સાથે શુદ્ધ જ્ઞાન સ્વરૂપના અનુભવની જે દશા પ્રગટ થઈ તે કાળે પર્યાયમાં જે શુભ ભાવ પડ્યો છે એને એ જાણે છે, અને એવી રીતે એ સમ્યક એકાંત પણ અનેકાંત સાથે જ છે. એટલે અનેકાંત કરવું હોય તો એમ પણ કહેવાય કે જ્યારે એ આત્માને અનુભવે છે ત્યારે એના સ્વરૂપનું જ એને જ્ઞાન થાય છે, પણ એના એ જ્ઞાનની પર્યાયમાં સ્વ અને પર બંને પ્રકાશી રહ્યા છે. દ્રષ્ટિ એની સ્વરૂપ તરફ છે, તે વખતે એને પરનું પણ જ્ઞાન થઈ જાય છે, કેમ કે જ્ઞાન છે એ જ્ઞેય માત્રને જાણે છે. એટલે એમ જોઈએ તો એ રીતે અનેકાંત છે. બીજી પણ એક વાત લીધી છે, આ સમ્યક એકાંતની વાત આવી એટલે કે શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે કે અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. જો અનેકાંત અનેકાંત કરી અને લોકો લઈ બેઠા છે ને, અનેકાંતના સ્વરૂપને સમજતા નથી, જ્યાં ને ત્યાં બધી જગ્યાએ અનેકાંતની વાત કરે છે, પણ કૃપાળુએ તો એમ કહે છે કે અનેકાંત ક્યાં લાભદાયી છે? અનેકાંત જે છે એ નિજપદની પ્રાપ્તિના હેતુએ જ ઉપકારી છે, ત્યાં જ એ લાભદાયી છે. અનેકાંત પણ જે નિજપદની પ્રાપ્તિ, જે સમ્યક એકાંત છે એવા નિજપદની પ્રાપ્તિ, એના સિવાય બીજે ક્યાંય એ અનેકાંત ઉપકારી નથી. પર્યાય પણ છે, ગુણભેદ પણ છે, રાગ પણ છે, આવું અનેકાંત છે, પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય એ બધું કાંઈ ઉપકારી નથી. બહુ સરસ રીતે સમજાવ્યું છે. અને એકાંતની વાત જ્યાં જ્યાં આવે ને ત્યારે મતિ કલ્પના એ લોકો ગમે તેવા અર્થ કરી નાખે છે. અને સમ્યક એકાંતની જયારે વાત કરી હોય ત્યારે સમ્યક એકાંત એ આદરણીય છે. જો પ્રમાણનો વિષય છે ને, પ્રમાણ જ્ઞાનની વાત કરતા હોય ને, તેમાં નિશ્ચયથી ને વ્યવહારથી કહેલી વાત હોય એવો પ્રમાણ જ્ઞાનનો વિષય જે છે ને, એ ખરેખર આશ્રય કરવા લાયક નથી, આદરણીય નથી. એમાંથી નિશ્ચયનયનો વિષય છે એ આદરણીય છે, અને વ્યવહારનયનો વિષય જે છે એ જાણવા લાયક છે. અને એવું અનેકાંત છે, એવું અનેકાંત છે. એટલે સમ્યક એકાંત છે એ જ આશ્રય કરવા લાયક છે, એ જ આદરણીય છે, એ જ ઉપકારી છે. અને એ દ્વારા નિજ શુદ્ધ પદની પ્રાપ્તિ થાય, અને એવા નિજ શુદ્ધ પદની પ્રાપ્તિ માટે આ અનેકાંત છે તે ઉપકારી છે. એ સિવાય ગમે ત્યાં ગમે તે રીતે અનેકાંત કરીને બેસી જઈએ તો કાંઈ લાભ થતો નથી, એ વાત કૃપાળુ દેવે પણ કહી છે. હવે અહીંયા 219માં પાના ઉપર આ ગાથામાં જે વાત આવી એને સંક્ષિપ્તા ગુરુદેવ કહે છે કે જો અહીંયા ત્રણ બોલ કયા. એક તો ભગવાન આત્મા જે જ્ઞાન પ્રમાણ છે તેમાં રતિકર, ભગવાન આત્મા જે જ્ઞાન પ્રમાણ જ્ઞાન માત્ર છે તેમાં જ રતિકર. બીજી વાત, ભગવાન આત્મા જે જ્ઞાન પ્રમાણ છે તેમાં જ સંતોષ પામ. અને ત્રીજી વાત, ભગવાન આત્મા જે જ્ઞાન પ્રમાણ જ્ઞાન માત્ર છે તેનો અનુભવ કરી સદાય તેમાં જ તૃપ્તિ પામ. આ ત્રણ બોલ આવ્યા. હવે એ ત્રણ બોલનો સરવાળો અહીંયા કહે છે કે એમાં સદાય, એટલે આત્મામાં સદાય તું રત થા, સંતુષ્ટ થા, તૃપ્ત થા, અને એનાથી તને વાણીમાં ન આવે એટલે વચન ગોચર નથી એવું સુખ પ્રાપ્ત થશે. એ ત્રણની વાતને ભેગી કરી અને છેવટે અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ કહ્યું કે એમ હંમેશા સદાય આત્મામાં રત થતા, આત્માથી સંતુષ્ટ થતા, આત્માથી તૃપ્ત થતા, તને વચનમાં ન કહી શકાય એવું વચનથી અગોચર સુખ પ્રાપ્ત થશે. આગળ પાના નંબર 221 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે તને વચનથી અગોચર સુખ પ્રાપ્ત થશે. પ્રભુ તું સુખના પંથે જઈશ, અનાદિથી જે રાગના દુઃખના પંથે છો તે હવે અંતરમાં જ્ઞાન માત્ર આત્માના અનુભવ વડે સુખના પંથે જઈશ. ભાઈ, રૂચિ દ્રષ્ટિ બદલતા આખા માર્ગ બદલાઈ જાય છે. તારી રૂચિ રાગની હતી, શુભભાવની હતી, તારું વલણ પર તરફ હતું, એને બદલતા સ્વની રૂચિ કરતા તારો આખો માર્ગ બદલાઈ જશે. તું દુઃખના પંથે હતો, એમાંથી તું હવે સુખના પંથે એટલે મોક્ષના પંથે આવી જઈશ. દુઃખનો પંથ છૂટી અને સુખનો એટલે મોક્ષનો પંથ થશે. આગળ 222માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયંમેવ દેખશે. જ્ઞાન માત્ર માં જ સંતુષ્ટ થતા, એની રૂચિ કરતા, એનો અનુભવ કરતા જે સુખની પ્રાપ્તિ થશે એ તે ક્ષણે જ થશે, અને એ તને સ્વયંમેવ અનુભવમાં આવશે. કેમ કે પહેલા કહ્યું ને કે એ જ અનુભવવા યોગ્ય છે, અને એ સુખની પ્રાપ્તિ ક્યારે થશે, કેવી રીતે થશે તો એનો કોઈ સંશય ન રાખ. જે ક્ષણે તું આત્મામાં જઈશ એ જ ક્ષણે તને બીજા કોઈની મદદ વિના સ્વયં તને પોતાને જ એ સુખનો અનુભવ થશે. તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયંમેવ દેખશે. ગાથામાં શબ્દ છે ને સ્વયં એવો, એટલે કે પોતે જ તે સુખને અનુભવશે. ગુરુદેવ કહે છે કે ભાઈ, તને તારાથી જ તે અતિન્દ્રિય આનંદનો અનુભવ થશે. તું બહારમાં ભટકી ભટકીને પુણ્ય પાપના ભાવ કરીને હેરાન થઈ ગયો છો. અહીં આચાર્ય તને તારું ઘર બતાવે છે, નિજ ઘર બતાવે છે. એ તારું નિજ ઘર છે, એ જ્ઞાન આનંદનું ઘર છે. એ જ્ઞાન આનંદના સ્વભાવથી પૂર્ણ ભરેલું તારું પોતાનું ઘર છે. આગળ કહે છે કે અંદર તો ભગવાન સુખનો સાગર ઉછળે છે. અંદર જા ને અનુભવ કર, તને તે જ ક્ષણે સ્વયંમેવ સુખ અનુભવાશે. અંદર ભગવાન આત્મા સુખનો સાગર બિરાજી રહ્યો છે, એનું લક્ષ કર, એમાં જો, એમાં દ્રષ્ટિ કર અને એનો અનુભવ કર, એટલે તને સ્વયં એ સુખનો અનુભવ થશે. હવે આનાથી વિશેષ તો શું કહે, પણ અરે અજ્ઞાનીને એનો વિશ્વાસ નથી આવતો, એની પ્રતીતિ નથી આવતી, એને તો વ્યવહારથી ધર્મ થશે એમ મિથ્યા માન્યતા છે, એવી ખોટી પ્રતીતિ છે કે વ્યવહારથી ધર્મ થશે. અરે ભગવાન, જે તારામાં નથી એનો તને ભરોસો અને જે તારામાં છે તેનો ભરોસો નહીં. ગુરુદેવ કરુણા કરી અને પ્રશ્ન કરે છે કે ભાઈ, આ બધો વ્યવહાર, શુભાશુભ ભાવ, આ બધું તારામાં નથી, આ રાગ જે તારા સ્વરૂપમાં નથી, એનાથી તને આનંદ થાય, એનાથી તને ધર્મ થાય, એવી તને ઊંધી પ્રતીતિ છે. અને જે તારામાં છે, જે તારા સ્વભાવમાં છે, જે તારું સ્વરૂપ છે, એવા જ્ઞાનનો તને ભરોસો નથી, એવા જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માનો તને વિશ્વાસ આવતો નથી. જે તારામાં છે એનો તને વિશ્વાસ નથી અને જે તારામાં નથી એનો તને વિશ્વાસ છે, આવી ઊંધી વાત. ગુરુદેવ કહે છે કે ભાઈ, એમાં તારે કોઈને પૂછવા જવાની પણ નથી જરૂર, તને સ્વયંમેવ એવો અનુભવ થશે, તું તારા સ્વરૂપમાં જઈશ એટલે એ આનંદનો સુખનો અનુભવ થશે જ. તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયંમેવ દેખશે, બીજાઓને ન પૂછ. એટલે કે સુખ પોતાને જ અનુભવ ગોચર છે, બીજાને શા માટે પૂછવું પડે, આ અહીંયા એક ન્યાય આપ્યો છે. એટલે અતિ પ્રશ્નો ન કર, એવો પણ એનો બીજો અર્થ થાય છે. બીજો અર્થ એવો પણ થાય છે કે પ્રશ્નો વધારે કર્યા વગર, એટલે વધારે એનું સંભાષણ કર્યા વગર તું એકમાત્ર જ્ઞાનમાં જ સ્થિરતા કર, એવો પણ અર્થ થાય છે. બીજાને ન પૂછવું, એવો પણ અર્થ થાય છે. અને પહેલો અર્થ એ કર્યો કે બીજાને પૂછવાની જરૂર નથી, એટલે બીજા દ્વારા તને કંઈ એ આનંદનો અનુભવની વાત સમજાશે એમ નથી, એ અનુભવ તને પોતા દ્વારા જ સમજાશે. જ્યારે તું એને અનુભવીશ ત્યારે તને એનો અનુભવ થશે, એ તારે બીજા પાસે સમજવાની પૂછવાની જરૂર નથી, એ પહેલો અર્થ કર્યો. અને બીજો અર્થ કર્યો અહીંયા ન્યાયથી કે હવે બીજા વધારે પ્રશ્નો મૂકી દે અને આવા વધારે વિસ્તાર સંભાષણમાં રાચી રહેવા કરતા, વિકલ્પોમાં રહેવા કરતા તું અંદરમાં જા, એવો પણ અર્થ થાય છે. આગળ 223માં પાના ઉપર ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવે સમજાવે છે કે જ્ઞાન માત્ર આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃપ્ત થવું એ પરમ ધ્યાન છે. આવી વાત પંડિતજીએ કરી છે ને, તો એને સમજાવતા ગુરુદેવ કહે છે કે જ્ઞાન માત્ર આત્મામાં લીન થવું. જુઓ, અહીં રતિકરનો અર્થ અંદર લીન થવું એમ કર્યો છે. જે અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે રતિકર રતિ કરવાનું જે કહ્યું એનો અર્થ અહીંયા લીન થવું એમ કર્યો છે. જ્ઞાન અને આનંદ તે આત્માનો સ્વભાવ છે અને ભગવાન આત્મા સ્વભાવવાન છે. આત્માનો સ્વભાવ જ્ઞાન આનંદ છે, એટલે આત્મા છે તે એવા જ્ઞાન આનંદનો સ્વભાવવાન છે. આવા જ્ઞાન આનંદ સ્વભાવી આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃપ્ત થવું એ પરમ ધ્યાન છે. આનું નામ ધ્યાન. વિકલ્પથી છૂટીને જ્ઞાન આનંદ સ્વભાવમાં લીન થવું તે ધ્યાન છે. અર્થાત નિર્વિકલ્પ દશામાં ધ્યાનમાં આવો જ્ઞાન આનંદ સ્વભાવ આવે છે એમ કહેવું છે. નિર્વિકલ્પ ધ્યાનની દશામાં આવા જ્ઞાન આનંદ સ્વભાવનો જ અનુભવ હોય છે. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ, તારું ધ્યાન જે પરલક્ષમાં વળેલું છે એ તો આર્ત અને રૌદ્ર ધ્યાન છે. એ તો દુઃખનું કારણ છે, એ દુઃખકારી છે, એ દુઃખ દેનારું છે, બીજું કાંઈ નથી. એ આકુળતા વ્યાકુળતા ઉત્પન્ન કરનારું છે. માટે હવે ધર્મ ધ્યાન પ્રગટ કર. અને ધર્મ ધ્યાન કેવું છે? તો કહે છે કે ધર્મ ધ્યાન બે પ્રકારે છે, એક નિશ્ચય અને બીજું વ્યવહાર. વસ્તુનું, આત્માનું પરમ ધ્યાન એ નિશ્ચય ધર્મ ધ્યાન છે. આત્માનું પરમ ધ્યાન એ નિશ્ચય ધર્મ ધ્યાન છે. અને ધર્મનો ધરનાર ધર્મી જ્યાં પડ્યો છે, દ્રવ્ય ગુણ જ્યાં પરિપૂર્ણ પડ્યા છે ત્યાં એકાગ્રતા કરી લીન થવું, તે નિશ્ચય ધર્મ ધ્યાન છે. અને જે શુભ વિકલ્પ છે તે વ્યવહાર ધર્મ ધ્યાન છે. વ્યવહાર ધર્મ ધ્યાન એ આરોપિત કથન માત્ર ધર્મ ધ્યાન છે અને તે ધર્મીને જ્ઞાનીને હોય છે. જ્યારે એ નિર્વિકલ્પ ધ્યાનમાં નથી ત્યારે બહારમાં એને એવું વ્યવહાર ધર્મ ધ્યાન હોય છે, શુભ વિકલ્પ રૂપ વ્યવહાર ધર્મ ધ્યાન હોય છે. આગળ 224માં પાના ઉપર ધ્યાન વિશે બીજી પણ વાત સમજાવી છે. ગુરુદેવ કહે છે બીજા પેરેગ્રાફમાં કે એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ, એમાં આવે છે ને, એટલે એનો અર્થ શું કે એક વત્તા અગ્ર એટલે એકાગ્ર, એકમાં જ એ રહે છે. એટલે એક અને અગ્ર બે શબ્દ કહ્યા છે, એકમાં જ અગ્રતા કરે. એક વત્તા અગ્ર નામ એક આત્માને દ્રષ્ટિમાં લઈને તેમાં લીન થતા ચિંતાનો વિકલ્પનો નિરોધ થઈ જાય છે. નિરોધ થઈ જાય એટલે કે ઉત્પન્ન જ ન થાય. જો વિરોધ અને નિરોધ બે શબ્દો છે, વસ્તુ હોય અને એનો વિરોધ કરવો અને વસ્તુ ઉત્પન્ન જ ન થાય એ નિરોધ. અહીંયા તો કહે છે કે જ્યારે આત્મામાં એકાગ્રતા કરતા ચિંતા અને વિકલ્પ ઉત્પન્ન થતા જ નથી એટલે ચિંતા અને વિકલ્પનો નિરોધ થઈ જાય છે, તેનું નામ ધ્યાન છે. વસ્તુ પૂર્ણ આનંદનો નાથ પરિપૂર્ણ સ્વભાવે પ્રભુ આત્મા છે, તેમાં એકાગ્ર થઈ તેમાં જ લીન થવું તે પરમ ધ્યાન છે. હવે કહે છે કે તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે અને થોડા જ કાળમાં જ્ઞાન આનંદ સ્વરૂપ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જુઓ, પહેલા પૂર્ણ સ્વરૂપ પ્રભુ આત્માની ધ્યાનમાં પ્રાપ્તિ તે ધ્યાનની પ્રથમ દશા છે. પ્રથમ દશા છે એટલે કે એમાં એને ભગવાન આત્મા અનુભવમાં આવે છે, એટલે એ દશા હજી પૂર્ણ દશા નથી. પૂર્ણ દશા તો ત્યારે જ થાય કે એ એમાં સ્થિર થઈ જાય. એટલે કહે છે કે એ પ્રથમ દશા છે એટલે હજી એ અપૂર્ણ દશા છે. તેનાથી કહે છે કે વર્તમાન આનંદ અનુભવાય છે એટલે એ વખતે એને અનુભવમાં આનંદ આવે છે, આનંદનો અનુભવ થાય છે. વર્તમાન આનંદ એટલે એ વખતે જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપને અનુભવે છે ત્યારે. અને પછી થોડા જ કાળમાં એટલે કે એ જ રીતે ધ્યાનમાં જામતા જામતા, એ જ રીતે વારંવાર ધ્યાનનો પ્રયોગ કરતા કરતા, એ જ રીતે પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં વારંવાર જતા ત્યાં લીનતા કરતા આગળ વધતા વધતા જ્યારે એમાં સ્થિર થાય છે ત્યારે પરિપૂર્ણ દશા ઉત્પન્ન થાય છે. એટલે કહે છે કે એટલે ધ્યાનમાં જામતા જામતા પરિપૂર્ણ દશા થતા જ્ઞાન આનંદ સ્વરૂપ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અર્થાત તેમાં પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદની એટલે કે કાયમ રહેવાવાળા જ્ઞાન આનંદની પ્રાપ્તિનો અનુભવ થાય છે, શાશ્વત આનંદનો અનુભવ થાય છે. નિર્વિકલ્પ દશામાં જ્યારે એ સ્થિર થઈ જાય છે ત્યારે એને કેવળ જ્ઞાન થાય છે. દ્રવ્ય સંગ્રહની 47મી ગાથામાં પણ એ વાત આવી છે કે દુવિહમ્પી મોક્ક હેવું જાણે પાવણંદી જમ મુનિ નિયમાં, એટલે બે પ્રકારનો મોક્ષ માર્ગ, એક સાચો અને બીજો આરોપિત. એ મોક્ષ માર્ગ મુનિને ધ્યાનમાં પ્રાપ્ત થાય છે એટલે કે અંદર ધ્યેયને શુદ્ધ આત્મદ્રવ્યને ગ્રહતા પકડતા જે વિકલ્પ વિનાની એકાકાર ચિદાકાર દશા થાય છે તે ધ્યાન છે, એ નિશ્ચય ધ્યાન છે. અને એ ધ્યાનમાં બે પ્રકારનો મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય છે. ત્યાં શુદ્ધ રત્નત્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે નિશ્ચય સત્યાર્થ મોક્ષ માર્ગ છે. જ્યારે તેની સાથે જે રાગ બાકી રહે છે તે વ્યવહાર એટલે આરોપિત મોક્ષ માર્ગ છે. જેને આવો નિશ્ચય મોક્ષ માર્ગ છે એને જ એવો વ્યવહાર મોક્ષ માર્ગ હોય એમ અહીંયા તો કહેવું છે. જેને નિશ્ચયથી પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ રૂપ મોક્ષ માર્ગ પ્રાપ્ત થયો છે એવો મોક્ષ માર્ગ જેને છે એને જ જે બાકી શુભરાગ રહ્યો છે એ વ્યવહારથી આરોપથી મોક્ષ માર્ગ છે. એટલે વ્યવહાર મોક્ષ માર્ગ જેને નિશ્ચય મોક્ષ માર્ગ છે એને જોવે છે, અને એટલા માટે ધ્યાનમાં જ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. એટલે આ પ્રકારે બંને મોક્ષ માર્ગ પ્રભુ તને ધ્યાનમાં પ્રાપ્ત થશે, એટલે કે જ્યારે તું તારા સ્વરૂપની પ્રાપ્તિ કરીશ ત્યારે એ બંને મોક્ષ માર્ગ કહેવાશે. જેને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ જ નથી અને માત્ર શુભભાવ છે એવો જ વ્યવહાર છે એને કઈ વ્યવહાર મોક્ષ માર્ગ કહેતા નથી. ગુરુદેવ કહે છે કે પરંતુ જેને હજી પોતે કેવડો છે, કેવો છે એની ખબર નથી, પોતાના સ્વરૂપની ખબર નથી, એને મોક્ષ માર્ગ કેવો? એને તો મોક્ષ માર્ગ છે જ નહીં. બહુ સરસ રીતે અહીંયા આ વાત મૂકી દીધી છે કે ધ્યાનમાં બે પ્રકારનો મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય છે. ધ્યાનમાં બે પ્રકારનો મોક્ષ માર્ગ થાય એટલે કે ધ્યાનમાં તો એને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે અને એ નિશ્ચયથી મોક્ષ માર્ગ છે, અને જેને આવો નિશ્ચયથી મોક્ષ માર્ગ છે એને બાકી જે શુભભાવ છે એને વ્યવહારથી મોક્ષ માર્ગમાં છે એમ કહેવામાં આવે. એટલે એવા સમ્યક દ્રષ્ટિ જેને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે એ જ્યારે ચારિત્રનો પુરુષાર્થ કરે છે ત્યારે એના ચારિત્રને વ્યવહારથી મોક્ષ માર્ગ કહેવામાં આવે. બાકી તો આમના આમ સમ્યક દર્શન વિનાનું એ ગમે તેવું ઊંચું ચારિત્ર પાળતો હોય તો એને મોક્ષ માર્ગ કહેવામાં ના આવે. જ્યારે આત્માને શુદ્ધ આત્મદ્રવ્યને ગ્રહતા પકડતા જે અનુભવ થાય છે અને શુદ્ધ રત્નત્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થાય છે, તો એવા જ આત્માને જ્યારે એ નિર્વિકલ્પ ધ્યાનમાં નથી ત્યારે જે બહારમાં રહ્યો છે અને જે સભાનતા શુભરાગની છે એને આરોપિત કથન કરી અને વ્યવહાર મોક્ષ માર્ગ કર્યો, એને એવો વ્યવહારનો આરોપ કરી અને મોક્ષ માર્ગ કર્યો છે. પણ જેને નિશ્ચય મોક્ષ માર્ગ નથી એના એવા શુભભાવને વ્યવહાર એટલે આરોપ કરીને પણ મોક્ષ માર્ગ કહેવાતો નથી. આ રીતે આપણે આ ગાથા અહીંયા પૂરી કરીએ છીએ અને આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખદામ અનંત